અરે ઊભા છો શું? વંદન કરો, આ મારા પિતાજી છે. પિતાજી, આ છે દુષ્યંત. શકુંતલા પિતાની ગોદમાં નિર્વધી આનંદ માણી રહી. વૃદ્ધ પુત્રી મહર્ષિ પિતાની ગોદમાં રહી બાળકીની જેમ વાત કરી રહી. તે દ્રશ્ય દેવતાઓને પણ જોવા આવવું પડે તેવું પાવન કાર્ય હતું. જીવનમાં પહેલી જ વખત મળતા હોવા છતાં પિતા પુત્રી વચ્ચે અર્ઘાપણું નહોતું. પુત્રીના મનમાં કશું મનદુખ નહોતું. દુષ્યંતે વિશ્વામિત્રને પ્રણામ કર્યા. મહર્ષિએ તેમને આશીષ આપી. પુત્રી, પુત્ર દુષ્યંતને હું ન ઓળખું, એવું બને? તમે બંને સંન્યસ્ત ધારણ કરી વનમાં નીકળતા જુદા પડ્યા તે બરાબર નહોતું, એટલે મારે તમને પાછા ભેગા કરવા પડ્યા. વિશ્વામિત્રના તપોદીપ્ત વદન પર સ્મિતની મૃદુ રેખા અંકાઈ રહી. તેમનો એક હાથ પુત્રીના માથા પર ફરી રહ્યો હતો. સંન્યાસીએ જીવનની વરગણા માત્ર છોડવી ન જોઈએ, દુષ્યંતે જિજ્ઞાસા દર્શાવી. શકુંતલાથી જુદા પડવામાં પોતે પરંપરાને અનુસર્યા છે એમ પણ દુષ્યંતે સૂચવ્યું. પુત્ર, વરગણા તો હોય તેણે છોડવી પડે ને. તમે બંને જે રીતે લગ્ન કર્યા તેને વરગણાનું એક સ્વરૂપ કહી શકાય, પણ લગ્ન જીવનની વાસોવાસ તપસ્વી શકુંતલાના જીવનમાં એક ઓર તપનો વધારો થયો તે તમે જાણો છો. એ તપને માર્ગે શકુંતલા તમને પણ ખેંચી લાવી એ તેની તમારા પરની પ્રીતિ સૂચવે છે. શકુંતલાની સાથે તમે પણ વાસનાથી પર ઉઠી વર્ષો પર્યંત સંન્યાસીની જેમ જીવી શક્યા. એ તમારું તપ તમને હવે કોઈ વરગણા બંધનરૂપ બનવાની છે? તમારે બંને હવે કોઈ નવો સંન્યસ્ત ધર્મ ધારણ કરવાનો નથી. તમે છ જ સંન્યાસી. મહર્ષિ વિશ્વામિત્રે દુષ્યંતને તેમના દાંપત્યમાં તાણાવાણાની જેમ વણાઈ ગયેલી તપની ભાવનાનું દર્શન કરાવ્યું. પિતાજીની વાત સમજ્યા? આપણે જુદા પડવાની જરૂર નથી. શકુંતલાએ પિતાની ગોદમાંથી નીકળી દુષ્યંતની સામે બેસતા કહ્યું. શકુંતલાના શરીરના અણુએ અણુમાંથી પરિતૃપ્તિનો આનંદ ટપકતો હતો. દુષ્યંત, શકુંતલાને માતા પિતાથી જુદા રહેવું પડ્યું, એ તપ તેને માટે પૂરતું છે. હવે તેને કોઈ તમારાથી અરજી નહીં કરી શકે. જેણે ગૃહસ્થ આશ્રમ વાનપ્રસ્થની જેમ ગાર્યો તે સંન્યસ્ત વાનપ્રસ્થની જેમ ગારે તો કશો વાંધો નથી, એટલો અધિકાર તેણે તપથી પ્રાપ્ત કર્યો છે. સત્ય કે ઋતના કોઈ નિયમનું તેથી ઉલ્લંઘન થતું નથી. શકુંતલા બ્રહ્મલોકમાં પણ તમારી સાથે હશે. વિશ્વામિત્રે પોતે સમાજ જીવનના નિયંતા હોય તેવા અધિકારપૂર્વક કહ્યું. વિશ્વામિત્રનો અભિપ્રાય નિયમ બની જાય એટલો પ્રબળ અને સત્વશીલ તેમનો સમાજ ઘડતરમાં ફારો હતો. બ્રહ્મલોકમાં પ્રવેશ પણ તેમના જ્ઞાન શક્તિના પરિધ બહારની વાત નહોતી. આપના આશીર્વાદ પછી કશી શંકાને સ્થાન નથી રહેતું. દુષ્યંતે અંતરની જ્ઞાનિ ખંખેરી નાખી હોય તેવા હરવા મનથી કહ્યું. થોડીવાર તેઓ શકુંતલા અને વિશ્વામિત્ર સામે વારાફરથી જોતા રહ્યા. આ પરે તેમને શકુંતલાની તેજસ્વીતાનું ઉગમસ્થાન ક્યાં છે તેનો બરાબર ખ્યાલ આવ્યો. પુત્રી શકુંતલા, તે મને જોતાવેત ઓળખી. વિશ્વામિત્ર પુત્રીના પ્રથમ મિલનનો આનંદ માણી રહ્યા હતા. એષ્ણાઓ માત્ર ખંખેરી નાખી હોવા છતાં તેમણે અંતરની કોમળતા જાળવી રાખી હતી. પિતાજી, હું કંઈ તમને પહેલી વાર નથી જોતી, સ્વપ્નમાં અનેક વાર જોયા છે, સાંભળ્યા છે. દુષ્યંતનો સ્વીકાર કરતા પહેલા મેં તમારી પાસે સ્વપ્નમાં પ્રેરણા માંગી હતી અને તમે આપી હતી. શકુંતલા પિતાથી અર્ઘ ન હોવાનો સંતોષ વ્યક્ત કરી રહી. પિતાનું પ્રત્યક્ષ મિલન શકુંતલાને સ્વર્ગ પ્રાપ્તિ જેટલું સુખદાયક લાગ્યું. પુત્રી, તને ત્યજી દેવા માટે મેનકા અને મારા પર તને ક્યારેક રોષ આવતો કે? વયોવૃદ્ધ વિશ્વામિત્ર વૃદ્ધ પુત્રીને પૂછી રહ્યા. કેટલા બધા વર્ષે તેમને આ પ્રશ્ન પૂછવાની તક મળી હતી. પિતાજી, તમારા બંને પર રોષ આવત હું દુઃખી હોત તો. કણવ આશ્રમમાં મને કોઈ વાતનું દુઃખ નહોતું, પણ મા બાપને જોવાની મળવાની ઈચ્છા ઊંડે ઊંડે રહ્યા કરતી. શકુંતલાના સ્વરમાં રોષ કે અફસોસનો અંશ સરખો નહોતો. પુત્રી, મારી મોટી બહેન સત્યવતીએ કહ્યું હતું, કારના હથોડા નીચે ટીપાય તે જ સત્વશીલ. તું અને ભરત ટીપાઈને સત્વશીલ અવશ્ય બન્યા, પણ તેનું મૂલ્ય કેટલું આકરું ચૂકવવું પડ્યું, ખાસ કરીને તારી માતા મેનકાને. પિતાજી, ભરતનો વિકાસ જોઉં છું અને હું વિતક માત્ર ભૂલી જાઉં છું. માતા કહેતી તે સાચું છે કે ભરત જેવો પ્રતાપી પુત્ર પામવા પેઢીઓના તપ જોઈએ. શકુંતલાએ પરમ સંતોષપૂર્વક કહ્યું, શકુંતલા, અમે તને જન્મ પછી તરત છોડી દીધો તે સાચું, પણ તું મારા કે મેનકાના અંતરમાંથી કદી નીકળી નથી. આમ છતાં તારી સ્મૃતિ મારી સાધનામાં કદી બાધારૂપ બની નથી. પિતાજી, તમને ક્યારેય મને પ્રત્યક્ષ મળવાની ઈચ્છા ન થતી? શકુંતલા, પ્રત્યક્ષ મિલન નિર્મિત હોય તો જ શક્ય. નિર્મિતિની એવી ઈચ્છા નહોતી. પરોક્ષ રીતે મેં સતત તારું ધ્યાન રાખ્યું છે, પણ તને મળવા આવવાની કદી ઈચ્છા ન કરી, કારણ કે પરમાત્માની ઈચ્છા હું તને મળું એવી નહોતી. દાયકાઓથી મેં મારી ઈચ્છા પરબ્રહ્માની ઈચ્છામાં સમાવિષ્ટ કરી દીધી છે. વિશ્વમિત્ર ખુલ્લા દિલે ગહન તત્વજ્ઞાનની વાત કરી રહ્યા. પિતાજી, એમ જ છે તો આપણા આજનું મિલન કેવી રીતે શક્ય બન્યું? શકુંતલાએ સહજ ભાવે પૂછ્યું. આવા મહાન પિતાને પ્રશ્નો કેમ પૂછાય એવી આશંકા શકુંતલાના મનમાં નહોતી. પુત્રી, તારા અને ભરતના પુણ્યનો ઉદય એટલો પ્રબળ છે કે સ્વયં પરમેશ્વરને આપણે જીવનમાં એકવાર પ્રત્યક્ષ મળીએ તેમ કરવું પડ્યું. વિશ્વામિત્ર તટસ્થ ભાવે પુત્રીને અને દૌહિત્રને અંજલિ આપી રહ્યા. પોતાની ઈચ્છા માત્રનું સમર્પણ પરબ્રહ્માની ઈચ્છામાં કરી દે છે તેની સર્વસંભાળ ઈશ્વર રાખે છે. પિતાજી, અમારા સંન્યાસ આશ્રમના પ્રારંભમાં જ તમને મળી શકાયું તેનો મને નિર્વધી આનંદ છે. આ મિલનની મેં કલ્પના સરખી કરી નહોતી. અણકલ્પી પ્રાપ્તિ વિશેષ આહલાદક હોય છે. શકુંતલાને હવે પિતા પાસે કશું માંગવાનું નહોતું, કોઈ શંકાનું નિરસન કરવાનું નહોતું. તેને થતો અહેતુક આનંદ શકુંતલાના અંતરમાંથી છલકાઈ રહ્યો હતો. આનંદ મને પણ છે, તે અને ભરતે મારી કલ્પના મૂર્તિમંત કરી બતાવી તેનો મને સંતોષ છે. પુત્રી, આપણા આ પ્રત્યક્ષ સુભગ મિલનની યાદમાં તું કોઈ વરદાન માંગી લે. પિતા પાસે એટલું પામવાની તું અધિકારી છે. વિશ્વામિત્રે વાલપૂર્વક કહ્યું, વરદાન તો તમે મને ક્યારનું આપી દીધું? પિતાજી, આત્મસંતુષ્ટ નારીમાં શક્ય તેવા નિરપેક્ષ ભાવે શકુંતલાએ કહ્યું. પિતાની નિષ્કામ ભાવના પણ તે વારસામાં પામી હતી ને? ક્યારે? દુષ્યંત વચમાં પૂછ્યા વિના ન રહી શક્યા. શકુંતલા જીવનની મહાન તક જતી કરી રહી છે એમ પણ તેમને લાગ્યું. તમારું ધ્યાન નથી ગયું? પિતાજીએ આપણને સંન્યસ્તમ વાનપ્રસ્થી તરીકે રહેવાનું અને બ્રહ્મલોકમાં પણ આપણે સાથે હશું એમ જે કહ્યું તે સૌથી મોટું વરદાન નથી તો બીજું શું છે? શકુંતલાના સ્વરમાં ધન્યતા નીતરી રહી. શકુંતલા અને દુષ્યંત એક સપ્તાહ પર્યંત વિશ્વામિત્ર સાથે રહ્યા તે અનેરું જ્ઞાન સત્ર બની ગયું. મહારાજ ભરતના આ યજ્ઞ નિમિત્તે રાષ્ટ્રના બધા નૃપતિઓને નિમંત્રવામાં આવ્યા હતા. ચક્રવર્તી ભરતના નિમંત્રણની અવગણના કોણ કરી શકે? અનેક રાજવીઓની જેમ કામરૂપથી રાજા ગૌરીનાથ પણ આવ્યા હતા. પારોએ પિતા સાથે મહારાજ ભરત માટે બુટ્ટા ભરેલી સુંદર શાલ મોકલાવી હતી. યજ્ઞ ચાલુ હતો તે દરમિયાન મહારાજ ભરત દરરોજ જુદા જુદા વિષયોના નિષ્ણાંતો સાથે બેસી નિરાતે ચર્ચા વિચારણા કરતા. મુનિ ભરદ્રાજ મોટા પાયા પર ગ્રામ્ય વૈદ્યો તૈયાર કરવાની આપણી યોજના કેટલે પહોંચી? મહારાજ ભરતે જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું. આ વિચારણા વખતે કુલપતિ શ્રી કણ્વ, મુનિ ગૃત્સ્મદ, ભરદ્રાજ અને બીજા ત્રણ ચાર વિદ્વાનો ઉપસ્થિત હતા. આટલા વર્ષોના ઠીક પ્રમાણમાં વૈદ્યો તૈયાર થયા છે, ભરદ્રાજે કહ્યું. ભરદ્રાજ, ઠીક પ્રમાણ એ અસ્પષ્ટ શબ્દ પ્રયોગ છે. તમને જે ઠીક પ્રમાણ લાગતું હોય તે મારી દ્રષ્ટિએ કદાચ અપૂરતું હોય. મહારાજ ભરત પાસે અસ્પષ્ટ વાત ન ચાલતી. એક સારો વૈદ્ય તૈયાર કરતા સમય લાગે છે. ભરદ્રાજે સારો શબ્દ પર વિશેષ ભાર મૂક્યો. સારા વૈદ્ય અવશ્ય તૈયાર કરવા, એ કાર્ય ચાલુ જ છે, ભરદ્રાજે વચ્ચે કહ્યું. હા, અને તે ચાલુ રાખવું, પરંતુ આપણું લક્ષ્ય શક્ય તેટલી વહેલી તકે રાષ્ટ્રના પ્રત્યેક ગામડે વૈદ્ય પહોંચાડવાનું છે. તે ભૂલવું ન જોઈએ. ગામડા સામાન્ય રીતે તંદુરસ્ત છે, પરંતુ કેટલાક ઋતુજન્ય રોગો અને સામાન્ય વ્યાધિઓથી તે મુક્ત નથી. આવા સામાન્ય રોગોની સારવાર કરી શકે અને જે રોગમાં પોતાને સમજણ ન પડે તે નિષ્ણાંત વૈદ્ય પાસે મોકલવા જેટલી નમ્રતા દાખવે તેવા વૈદ્યો મારે મોટા પ્રમાણમાં જોઈએ. એ દ્રષ્ટિબિંદુ પાર પડે તે રીતે વૈદ્યોને તાલીમ આપવાનું કામ ઉપાડો, મહારાજ ભરતના સ્વરમાં અધીરાઈ હતી. એવા વિશાળ પાયા પર આયુર્વેદનું પરીક્ષણ શરૂ કરવું હોય તો બહુ મોટા પ્રમાણમાં દ્રવ્ય જોઈએ, ભરદ્રાજે મુશ્કેલી રજૂ કરી. એ થઈ પાયાની વાત. અત્યાર સુધી તમે વાત કરી કેમ નથી? મહારાજ ભરત તરત દાન અને મહાપુણ્યમાં માનતા. ભરત, મારે ધન જોઈએ વિપુલ પ્રમાણમાં. તારા સિવાય અન્ય કોઈ પાસે તેની માંગણી કરાય નહીં, અને તને તો દાયકામાં એકાદ વાર માંડ મળી શકાતું હશે. ભરદ્રાજે ભરતની અધીરાઈથી જરાય અકળાયા વિના કહ્યું. ભરદ્રાજ, એ થઈ ગઈ ગુજરી. જ્યોતિષી પણ ગઈતીથી વાંચતો નથી. જરા સ્વસ્થ થઈ. તું અસ્વસ્થ હો તો ભલે, હું તો સ્વસ્થ જ છું, ભરદ્રાજે ઠંડે કલેજે વચ્ચે કહ્યું. સાંભળો તો ખરા, ભરતે મધુર સ્મિત કરી આગળ ચલાવ્યું. આ યજ્ઞ નિમિત્તે મેં ગુરુદેવના ચરણમાં 1 કોટી સુવર્ણ મુદ્રા કણ્વ આશ્રમના વિકાસ અર્થે આપવાનો નિર્ધાર કર્યો છે. એટલામાં તમારી વિશાળ યોજના હાથ ધરી શકાશે? ભરત, એ તો ધારવા કરતાં ઘણી વધારે રકમ છે. તું ઈચ્છે છે તેવી ગ્રામ વૈદ્યો તૈયાર કરવાની યોજનાની વ્યવસ્થા ગુરુદેવ કણ્વ હાથમાં લે તો એ તાલીમમાં અવશ્ય સફળ થવાય. ભરદ્રાજ ભરતના ઔદાર્યથી મનમાં પ્રસન્ન થયા. પ્રજાજનોનું સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી રાજ્ય સ્વીકારે એ વાત તેમને ક્રાંતિકારી લાગી હતી. ભરદ્રાજ, તમે અને ગુરુદેવ મળી 5 વર્ષમાં આવશ્યક એટલા ગ્રામ વૈભવ તૈયાર કરી આપો તો ગામડે ગામડે તેમની આજીવિકાનો પ્રબંધ કરવાની યોજના મેં વિચારી રાખી છે. વૈદક બ્રાહ્મણ વ્યવસાય હોવાથી તેના અભ્યાસીએ જીવનના કેન્દ્રમાં ત્યાગ ભાવના રાખવી પડશે. મહારાજ ભરત પોતાનું સ્વપ્ન સાકાર થશે તે ખ્યાલથી ઉત્સાહમાં હતા. કોઈ ગ્રામ પ્રાથમિક સારવારની સગવડ વિનાનું ન રહે એ અજોડ સિદ્ધિની સફળતા હાથ વેચમાં જોઈ ભરત અત્યંત પ્રસન્ન હતા. ભારતરાજ, વૈદે બ્રાહ્મણ ધર્મ ધારણ કરવો જોઈએ તે માત્ર ભૌતિક સગવડો પૂરતી જ વાત નથી. ગામડામાં રહેતા વૈદે સારવાર ઉપરાંત જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ બ્રાહ્મણ ધર્મ સ્વીકારવો પડશે. ગુરુદેવ કણવે વૈદ્યની વિવિધ ફરજોનો ખ્યાલ આપવાનો પ્રયાસ કર્યો. ગુરુદેવ, ગામ વૈદો તૈયાર કરવાની સમગ્ર યોજના આપણે સાથે બેસીને ઘડી કાઢવાની રહેશે. તે વૈદ ઉપરાંત ગામનો ગુરુ, જ્યોતિષી અને કથાકાર પણ બને એ રીતે આપણે તેને તૈયાર કરવો પડશે. રાષ્ટ્રના દરેક ગામે માત્ર વૈદ નહીં પણ વૈદક જાણતો બ્રાહ્મણ વસાવવાની આપની સૂચના છે, બરાબર? ભારતરાજે કુલપતિશ્રીના કથનનું હાર્દ પકડ્યું. હા, એમ જ ભરત પ્રત્યેક પ્રજાજનને વૈદ્યકીય સારવાર પૂરી પાડવાનો આદર્શ રજૂ કરી માત્ર રાહતનું કામ થાય એવું નથી ઈચ્છતો. તેના મનમાં આ મહાન રાષ્ટ્રની કાયાપલટ કરવાનું સ્વપ્ન લહેરાય છે. દૂર દૂરના દેશમાં વિજય દ્વારા મિત્રો ઊભા કરી ભારતે રાષ્ટ્રની સીમાઓ સુરક્ષિત કરી દીધી. હવે તે અદનામાં અદના માનવીને તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રાથમિક જરૂરિયાતો સાંપડી રહે તેવી સમજ રચના ગોઠવીને કલ્યાણરાજની ભવ્ય કલ્પના મૂર્તિમંત કરવા ઈચ્છે છે. આ રીતે ભરત રાષ્ટ્રની ત્રિવિધ સમૃદ્ધિનો પાયો નાખવા માંગે છે. ગુરુદેવ કણવે ભરતના સ્વપ્નને શબ્દદેહ આપવાનો પ્રયાસ કર્યો. ગુરુદેવ, આપણા રાષ્ટ્રની ભૌતિક સમૃદ્ધિના પાયામાં છે ગૃત્સ્મદ, ભરતે કહ્યું. ભરત, મને અહીંથી ઉઠાડી મૂકવા માંગે છે? ગૃત્સ્મદે કૃત્રિમ ચીડ દર્શાવી. ગૃત્સ્મદ, આકરા ન થાવ. કોઈની એ વાત સાંભળવાનો જ ઇનકાર કરવો તે અસહિષ્ણુતા છે. અસહિષ્ણુતા સાધકના માર્ગમાં મોટો અંતરાય છે. ભરતે દૃષ્ટા કરતા હોય તેમ ગૃત્સ્મદને બોધ આપવાનો પ્રયાસ કર્યો. તું જબરો છે, તને નહીં પહોંચાય. કંઈ ગૃત્સ્મદ શાંત થઈ ગયા. ગુરુદેવ, ગૃત્સ્મદના સંશોધનને પરિણામે રાષ્ટ્રભરમાં રૂ ઉત્પન્ન થવા લાગ્યું છે. રૂમાંથી વસ્ત્ર નિર્માણ થાય છે. ભાર્ગવ નાવિકો મને કહેતા હતા કે આપણે ત્યાં તૈયાર થતા વસ્ત્રની જગતભરમાં માંગ છે. પરદેશમાં તને કોઈ વાર ભાર્ગવ નાવિકો મળી જાય છે ખરા? હા ગુરુદેવ, એ ભાર્ગવો જગતભરના દેશોમાંથી આપણા વસ્ત્રના બદલામાં અન્ય માલનો વિનિમય કરી અહીં સંપત્તિ ઘસડી લાવે છે. તેના મૂળમાં ભાર્ગવોની આવડત અને સાહસવૃત્તિ ઉપરાંત ઋની શોધને પણ મૂકવી જોઈએ. ઋની શોધે આર્થિક વ્યવહારની નવી દિશા ખોલી આપી છે. ભરતે વૈજ્ઞાનિક દ્રષ્ટા ગૃત્સ્મદની શોધને ભાવપૂર્ણ અંજલિ આપી. ગુરુદેવ, મારી ફરિયાદ છે. ભરતે ખોટો દાખલો બેસાડ્યો છે. કોઈ પણ વ્યક્તિની ઉપસ્થિતિમાં તેની પ્રશંસા કરવી એ તેની હત્યા કરવા બરાબર છે. ગૃત્સ્મદે ગુરુદેવ કણવની સહાય મેળવવાનો પ્રયાસ કર્યો. ગુરુદેવ, આપને સુવાદિત છે કે મને હત્યા કરવાનો અત્યંત કંટારો છે. જેમને ત્યણે બેસીને વિદ્યાર્થી અવસ્થામાં ઘણો પામ્યો છું એવા મુરબ્બી મિત્રની હત્યા કરવાનું પાતક હું કદી ન કરું. મેં પ્રશંસા ગૃત્સ્મદની નહીં તેમના અપૂર્વ જ્ઞાનની કરી છે. મહારાજ ભરતે કુલપતિ કણવ સમક્ષ ગંભીર ભાવે પોતાનો બચાવ રજૂ કર્યો. પોતાના શિષ્યો અંદર અંદર લડે તે કોઈ પણ ગુરુ માટે આપત્તિ આપનારી પરિસ્થિતિ છે. હું ભાગ્યશાળી છું કે મારા શિષ્યો અત્યારે મારી ઉપસ્થિતિમાં વિવાદ કરી રહ્યા છે, તેનો મને સંતોષ છે. ગૃત્સ્મદ ભરત, તકરાર છોડો. જ્ઞાન સદાય આદરણીય છે. કુળપતિ કર્મ ચુકાદો આપતા હસી રહ્યા. અધૂરા લોકો નાની સી સિદ્ધિની પ્રમાણ બહાર યશ ગાથા ગૌડાવા તલ પાપડ હોય છે, પણ કુલપતિ કર્ણના શિષ્યો પ્રશંસા કરાવવાની વૃત્તિથી દૂર રહેતા. શિષ્યોની આ વૃત્તિમાં કર્ણને પોતાના અધ્યાયપનનું સાફલ્ય દેખાતું. ગુરુદેવ, આપના ચુકાદાની અવગણના કરાયને આપનો નિર્ણય હું માથે ચડાવું છું. એ નિર્ણયથી મારો માર્ગ ખુલ્લો થયો. ગૃત્સ્મદે વાત કરવાની કોઈ નવી દિશા ખુલ્લી થતી હોય તેમ કહ્યું. ગૃત્સ્મદ, તમારે માટે કદી કોઈ માર્ગ બંધ રહ્યો છે? અનંતના સ્વામીની તમારા પર એવી અપાર કૃપા છે કે બીજાને જ્યાં પડછંદ દિવાલ દેખાતી હોય તેમાંથી પણ તમને માર્ગ મળી રહે છે. તમને એ રીતે મળેલા માર્ગે લોકોને પ્રકાશની કેડીની ભેટ આપી છે. સામાન્ય રીતે ચર્ચાથી અળગા રહેતા કુલપતિ કર્ણ ગૃત્સ્મદને આટલી અંજલિ આપ્યા વિના ન રહી શક્યા. ગુરુદેવ, એકવાર રાજા ગિલગમેશ અને હું એકાંતમાં આડી અવરી વાતો કરતા બેઠા હતા. તેમને મારા તુક્કામાં રસ પડતો. જ્યારે નવરા પડે ત્યારે મને શોધી કાઢી મારી સાથે વાતોએ વરખતા. એકવાર વાતમાંથી વાત નીકળતા ગિલગમેશ કહે, તમારા ભરત રાજા અદ્ભુત છે. તેમને મેં નજરો નજર જોયા ન હોત તો આવો માણસ હોઈ શકે એટલું માનવા હું તૈયાર ન થાત. હું રાજા બનીપાલ સાથે વાટાઘાટ કરવા ગયો ત્યારે મારાથી હેમવતને ભારત કહેવાઈ ગયો. ગુરુદેવ, અસુરરાજ ગિલગમેશને સ્ફુર્યું કે આપણને કેમ નથી સૂજતું? આપણે આ રાષ્ટ્રને ભારત કહીએ તો ખોટું શું છે? ગૃત્સ્મદનું આ સૂચન સાંભળતા કર્ણ અને ભરતરાજના વદન પર પ્રસન્નતા પ્રસરી રહી. મહારાજ ભરત પોતે એટલા શર્મિંદા બની ગયા કે તેમની વાચાળતા ઓસરી ગઈ હોય તેમ ગૃત્સ્મદને કશો ઉત્તર ના આપી શક્યા. ગૃત્સ્મદે પહેલી વાર ભરતને સંભળાવ્યા. ગૃત્સ્મદ, દરેક બાબત માટે તેનો સમય નિયત થયેલો હોય છે. કણવે આકાશ તરફ મીટ માંડી રહેતા પરમ સંતોષપૂર્વક કહ્યું. ત્યાં બેઠેલા સૌને કુલપતિ કણવે કોઈ આગાહી કરી હોય તેવો ભાસ થયો. ભરતરાજે આગાહીની ખાસ નોંધ લીધી. મહારાજ ભરતનો યજ્ઞ ચાલુ હતો તે દરમિયાન અંતરંગ મંત્રીમંડળની બેઠક દરરોજ થતી. યજ્ઞ નિમિત્તે ભરત જે નિર્ણયો જાહેર કરતા તેની ચર્ચા સૌ પહેલાં અંતરંગ મંત્રીમંડળમાં થતી. એ મંડળમાં જે નિર્ણયો થાય તેને અમલમાં મૂકવાની જવાબદારી મહારાજ ભરત પોતે લેતા. વર્ષોથી વિજય યાત્રામાં રોકાયેલા મહારાજ ભરતને પ્રજાનો ક્રમિક વિકાસ કરવાનો કાર્યક્રમ પોતાની અંગત દેખરેખ નીચે અમલમાં મૂકવાનો સમય મળ્યો નહોતો. મહારાજ ભરતને મન આંજી દેતા વિજયોનું એટલું મહત્ત્વ નહોતું જેટલું જનસામાન્યના સર્વ દેશીય વિકાસનું હતું. કિંતુ વિકાસ સાધવો હોય તો રાષ્ટ્રને સૌથી પહેલી જરૂર રહે છે શાંતિ અને સલામતીની. એ શાંતિ અને સલામતી હાંસલ કરવા મહારાજ ભરતે પહેલાં વિજયયાત્રા આરંભી હતી. યજ્ઞ દરમિયાન મહારાજ ભરત બધા મહેમાનોને અવારનવાર મળવાનું રાખતા. એવા મિલનમાં મોટે ભાગે શિષ્ટાચારની વાતો થતી, પણ તેથી પરસ્પરનો પરિચય ગાઢ કરવાની તક અવશ્ય મળતી. રાષ્ટ્રભરના નૃપતિઓ પ્રતિષ્ઠાનપુરમાં એકત્ર થયા હતા. તે તકનો લાભ લઈ મહારાજ ભરત એ સૌની સાથે સમૂહમાં કેટલાક મહત્ત્વના મુદ્દા ચર્ચવા માંગતા હતા. પોતે ઘડી રાખેલા સ્વપ્નની સિદ્ધિ પ્રાપ્ત કરવા ભરત સૌનો હોંશભેર સહકાર ઈચ્છતા હતા. મહારાજ ભરતે એક દિવસ ચર્ચા વિચારણા માટે માત્ર રાજવીઓનું મિલન રાખ્યું. સેનાધિપતિ ગાલ્વ અને થોડા અનુચરો વાત કરતા એ મિલનમાં નૃપતિઓ સિવાય બીજા કોઈને હાજર રાખવામાં આવ્યા નહોતા. આ મિલનમાં બેઠકની વ્યવસ્થા સાદી રાખવામાં આવી હતી. રાજવીઓ જે ખંડમાં મળવાના હતા તે સિંહાસન કે વેત્રાસન કશું રાખવામાં આવ્યું નહોતું. સૌએ ઓરડામાં પાથરેલા આસનો પર બેસવાનું હતું. મહારાજ ભરત માટે પણ એવું જ એક આસન હતું. મિલનમાં ભાગ લેવા રાજવીઓ આવે તેમનો સત્કાર કરવા અંતરંગ મંત્રીમંડળના સભ્યો સાથે સ્વયં મહારાજ ભરત પણ ઊભા હતા. ચક્રવર્તી હોવા છતાં મહારાજ ભરત પોતાનો અતિથિ સત્કારનો ધર્મ છોડવા તૈયાર નહોતા. મહારાજ ભરતના આવા વિવેકથી રાજવીઓ એટલા બધા પ્રભાવિત થયા કે તેમને નીચે પાથરેલા આસન પર બેસવાનો સંકોચ ન રહ્યો. મહારાજ ભરતની આજ્ઞાથી રાજવી મિલનનો પ્રારંભ સેનાધિપતિ ગાલ્વની પ્રાર્થનાથી થયો. અર્ચત પ્રાર્ચત પ્રિય મેઘાસો અર્ચત અર્ચંતુ પુત્રકા ઉત્પુરમ ન ધૃણવર્ચત ઔ સ્વરાતી ગરગરો ગોદાપરી નિષ્ણવનાત પિંગાપરી ચનિષ્ક કદદ ઇન્દ્રાય બ્રહ્મોદત્તમ. ગાવ ગાવ હે પ્રિય મેઘ, પુત્ર પૌત્રો સૌ સૌના આધાર એવા અભેદ દુર્ગ સમ ઈશ્વરના ગીત ગાઓ. તમારા ગરગર વાઘને રણઝણવા દો, મધુર બંસીને બજવા દો, તંતુ વાઘ ગુંજવા દો. એ સંગીતની લયમાં બ્રહ્માના સ્તોત્ર ગાઓ. અસુરોના રાજા બનીપાલને પરાજિત કરનાર સેનાપતિ ગાલ્વ શસ્ત્રો ઉપરાંત શાસ્ત્રના પણ જ્ઞાતા છે તે જોઈ આંતુક રાજવીઓને સા આનંદ આશ્ચર્ય થયું. જીવનની એક દિશામાં આગળ વધેલાએ અન્ય ક્ષેત્રોની અવગણના કરવાને બદલે તેમાં પણ આગળ વધવાનું લક્ષ્ય નજરથી અર્ગુ થવા દેવું ન જોઈએ, એવું ન કરે તે જીવનમાં ગોથા ખાય છે. વિકાસોન્મુખ વ્યક્તિએ સૌ પહેલાં નમ્રતા ધારણ કરવી પડે છે. નમ્રતાનો ડોર ન ચાલે. અંતરમાંથી ઉગતી સાચી નમ્રતા જોઈએ. એ નમ્રતાનું ભાથું લઈને નીકળનારને જ્ઞાન પીપાસા સંતોષવાની તક ઈશ્વર આપી રહે છે. સેનાધિપતિ ગાલ્વે ટૂંકી પ્રાર્થના પૂરી કરી એટલે કામરૂપના રાજા ગૌરીનાથે કહ્યું, મહારાજ ભરત, મારી પુત્રી પારો કહેતી હતી કે આ વખતની વિજયયાત્રામાં આપને વિવિધ અને વિચિત્ર અનુભવો થયા છે. પારો પાસેથી એ વાતો સાંભળતા હું દગ્ધ થઈ ગયો. અત્રે એકત્ર થયેલ રાજવીઓને પણ એ વાતો સાંભળવા મળે તેવી સૌની ઈચ્છા છે. અમે આપને ગરીબર નવરા નથી દેખતા એટલે આટલા દિવસ મૌન રહ્યા છીએ. આજ આપે જે આ મિલન ગોઠવ્યું એટલે તો વાતો સાંભળવાની અમારી ઉત્કંઠા તીવ્ર બની છે. આપની વાતો સાંભળીશું તો અમને વિશ્વ પ્રવાસ ખેડી આવ્યા જેવું લાગશે. હા હા મહારાજ, એ વાતો સાંભળવા જેવી હશે. થોડા રાજવીઓએ રાજા ગૌરીનાથની દરખાસ્તનું સમર્થન કર્યું. જગતના જુદા જુદા દેશોની વિજયયાત્રામાં મને વિશિષ્ટ અનુભવો થયા છે. એ સાચી વાત. કેટલાક ચમત્કારિક લાગે તેવા પ્રસંગો પણ બન્યા છે. આ વાત કરતાં ભરતની મનોભોગમાં પારો ટેલી રહી હતી. એ બધી વાતો આપને મોંએ સાંભળવાની ભારે મજા આવશે. રાજા નીપે કથા સાંભળવાની તૈયારી કરતા હોય તેમ કહ્યું, મહારાજ ભરત રાજવીઓનું મિલન વાર્તા કરવા ન યોજે એટલું તેમને સમજાયું નહોતું. આ મહાન રાષ્ટ્રના જુદા જુદા પ્રદેશનું તંત્ર સંચાલન કરવાનું ઉત્તરદાયિત્વ જેમના પર છે તેવા નૃપતિઓ સમક્ષ આવી વાતો કરવાનું મને નિરર્થક લાગે છે. આપ સૌ વીર ક્ષત્રિયો છો, પરાક્રમી પરંપરા આપના સૌના લોહીમાં છે. આપને પરાક્રમની વાતનું આશ્ચર્ય ન હોય, અત્યારે એ વાત પાછળ સમય વ્યતીત કરવાનું મને યોગ્ય નથી લાગતું. આપ આજ્ઞા કરો તો મારી યાત્રાનો અનુભવોમાંથી મેં જે બોધપાઠ તારવ્યો તેની થોડી વાતો આપની સમક્ષ કરું. ભરતે અન્યથી દોરાવાને બદલે વાર્તાલાપને પોતાની ઈચ્છા અનુસાર વળાંક આપ્યો. એ વધારે રોચક અને બોધક નિવડશે. કાશીરાજ સર્વસેને મહારાજ ભરતની વાતનું સમર્થન કર્યું. ભરત સિંહ વાત કરવાના છે એ તેઓ જાણતા હતા. અસુર પ્રદેશના રાજા ગિલગમેશ મહાન પ્રબળ રાજવી છે. તેઓ પોતાની સેનાને દ્રષ્ટિપૂર્વક ગળે તો અસુર સેના જગતભરમાં અજય બની જાય. મહારાજ ભરતે ગિલગમેશના સામર્થ્યને મુક્ત દિલે અંજલિ અર્પી. એવા સમર્થ અસુરરાજને પણ આપે તો પરાજિત કર્યા ને. રાજા નીપે મહારાજ ભરતની પ્રશંસા કરવાની તક ઝડપી. એમાં કોઈ અગમ્ય તત્વ કામ કરી ગયું. મહારાજ ભરતે પારોની સ્મૃતિને જુહારતા હોય તેમ રાજા ગૌરીનાથ સામે જોયું. એ પછી પરભર મૌન રહી તેમણે સૂચવ્યું કે આ પ્રસંગ પરસ્પર પ્રશંસા કરવાનો નથી. મહારાજ, આપે અને ગિલગમેશે વ્યક્તિગત કુસ્તી કરી તેને બદલે બંને સેનાને લડવાનો પ્રસંગ આવ્યો હોત તો? કઈ વારે રાજા ગૌરીનાથે પૂછ્યું. તો પણ આપણું સૈન્ય જીતત. મહારાજ ભરતે પરનાય વિલંબ વિના પોતાની આત્મશ્રદ્ધાને અભિવ્યક્તિ આપી. તેનું રહસ્ય શું? હાર જીતમાં સેનાના સામર્થ્ય અને જુસ્સો નિર્ણાયક તત્વ હોય છે. યુદ્ધે ચડેલ દરેક સેનાને નૈતિક બળ મળે છે. પોતપોતાની પ્રજા તથા તટસ્થ વિશ્વમત તરફથી જે રાષ્ટ્રની પ્રજા યુદ્ધની ભીષમાં નૈતિક રીતે ભાંગી નથી પડતી તેનું સૈન્ય વિજેતા બને છે. થોડું નબળું હોય તો પણ મહારાજ ભરતે યુદ્ધ અને હારજીતનું જુદું જ તત્વજ્ઞાન રજૂ કર્યું. મોરચે લડતા સૈન્યની જેમ યુદ્ધે ચડેલ રાષ્ટ્રની પ્રજાએ પણ જુસ્સો ટકાવી રાખવાનો હોય છે અને તે ઉપરાંત તટસ્થ વિશ્વમતનો નૈતિક ટેકો પણ ખાસ આવશ્યક છે. મહારાજ, આ નવી વાત છે. આપ કદાચ આ વાત પહેલીવાર સાંભળતા હશો, પણ તે નવી વાત નથી. એક સનાતન સત્ય છે, એ ઋત છે. ભગવાન પરશુરામ મુઠ્ઠીભર સૈનિકો હોવા છતાં હહૈયોના વિશાળ સૈન્યનો ડારો વાટો કેમ કાઢી શક્યા? ભરતે તાજેતરમાંના ઇતિહાસમાંથી દ્રષ્ટાંત આપી પોતાના મહાન શસ્ત્રગુરુ પુનિત સ્મરણ તાજું કર્યું. એ પણ અકલ્પનીય ચમત્કાર હતો. એટલે તો આપણે ભગવાન પરશુરામને અવતાર પુરુષ માનીએ છીએ. તેમનો અભૂતપૂર્વ ચમત્કાર લોકો હજી ભૂલ્યા નથી. તટસ્થ વિશ્વમતનો નૈતિક ટેકો પામવો તે ચમત્કાર નહીં, પણ ઈશ્વર આરાધના અને તપનું સ્વાભાવિક પરિણામ છે. આપણે જૂઠું કરતા નથી એટલી ખાતરી જીવનના વ્યવહાર દ્વારા કરાવી શકીએ તો વિશ્વમત આપણે પક્ષે આવે જ છે. મહારાજ ભરતે વિશ્વમત પોતાને પક્ષે લેવાની ગુરુ ચાવી બતાવી. તપ વિના સિદ્ધિ નહીં એ સિદ્ધાંતનું તેમણે પ્રતિપાદન કર્યું. મહારાજ, આ વાત આપે વિગતવાર સમજાવવી પડશે. રાજા નીપે આ વખત મોટાભાગના રાજવીઓના મનની લાગણીઓનો પડઘો પાડ્યો. ભૌતિક જગતમાં સત અને અસતનો સંઘર્ષ ચાલ્યા કરે છે તે આપણા સૌની જાણીતી વાત છે. આપણા રાષ્ટ્ર ભાગ્યવંત છે કે અહીં જીવનની સફળતા માપવાનો ગજ આધ્યાત્મિક છે. અંગત સ્વાર્થ ખાતર અસતનો આશરો લેનારે પણ પોતે સતને પક્ષે છે તેવો દેખાવ કરવો પડે છે. સતનો માર્ગ જ ધારણ કરાય એવી આપણે ત્યાં પરંપરા પડી ગઈ છે. વાસ્તવ જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે ક્યારેક થોડા સમય પૂરતું અસત ફાવતું લાગે છતાં અંતિમ વિજય સતનો થાય છે. જે પ્રજા આધ્યાત્મિક મૂલ્યો નજર સમક્ષ રાખે છે તે સતનો અંતિમ વિજય સરળતાપૂર્વક સ્વીકારી શકે છે. આધ્યાત્મિક મૂલ્યોની ખેવના ન હોય ત્યાં સતનો અંતિમ વિજય થતાં પહેલાં અસતનો રાહ ધારણ કરનારા મહાવિનાશની ઘોર આંધી ફેલાવી દે તેવું બને. ભરતે સનાતન પ્રશ્નની ચર્ચા આરંભી. ખરું છે મહારાજ, આવું આપણે ઘણીવાર જોયું છે, કાશીરાજ સર્વસેને કહ્યું. હા, ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. હું જેને સત કહું છું તેનો વાસ છે જન હૃદયમાં, જનતાના અંતરમાં પડતો પડઘો તે સત. યુદ્ધની વાત લઈએ તો જે સૈન્ય ન્યાયની સ્થાપના માટે લડે છે તેનો સમર્થક બને છે વિશ્વમત. મહારાજ, યુદ્ધે ચડેલ રાષ્ટ્રની પ્રજાનો નૈતિક જુસ્સો ટકાવી રાખવામાં એ વિશ્વમત કેવો ભાગ ભજવે? એક રાજવીએ પૂછ્યું. તેમાં પણ વિશ્વમત બહુ અગત્યનો ભાગ ભજવે છે. યુદ્ધે ચડેલી જે પ્રજાને વિશ્વમતનું સમર્થન ન હોય તે લોખંડની ગળેલી હોય તો પણ યુદ્ધના બોજ નીચે ભાંગીને ભરભર ભૂક્કો થઈ જાય છે. પ્રજા જે મુદ્દો આગળ કરીને લડવા નીકળી હોય તેના ન્યાયીપણાની અંતરમાં પ્રતીતિ થયા વિના એ પ્રજા યુદ્ધના આઘાતો સહી નથી શકતી, એમ જ આપ કહેવા માંગો છો ને? હા, મારા કથનનો સાર એ જ છે. હવે અસુરોની વાત સમજવાનો પ્રયત્ન કરીએ. અસુરોને ન્યાય કે સતમાં આસ્થા નથી. જે સાધન જીત મેળવવામાં ઉપયોગી થાય તેને અસુરો ન્યાયી અને સાચા માને છે. સત્યના ગજને પોતાની સગવડ ખાતર લાંબો ટૂંકો કરવાની મનોવૃત્તિને અસુરો કુશળતા માને છે. આવી કુશળતા જ તેમના પરાજયનું એક કારણ બને છે. આ વાત બરાબર સમજાઈ? આપ બીજું શું શીખ્યા? મને બીજો બોધપાઠ એ મળ્યો કે પ્રજાનો સર્વાંગી વિકાસ થયા વિના તે રાજાને સક્રિય સાથ નથી આપી શકતી. પ્રજાના વિકાસ માટે આપણે રાજવીઓએ શું શું કરવું જોઈએ? આપણે પ્રજાનો વિકાસ ઈચ્છતા હોઈએ તો સૌથી પહેલી વાત એ ધ્યાનમાં રાખવાની કે પ્રજાને બને તેટલી મુક્ત રહેવા દેવી જોઈએ. પ્રજા પર અનેકવિધ અંકુશો લાદી તેને પાંગરી બનાવી દેવાથી રાજા પ્રજા બંનેનું અહિત થાય છે, પરિણામે રાષ્ટ્રનું પણ અહિત થાય છે. મહારાજ ભરતે સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો કે વિકાસ અંતરમાંથી ફૂટતો કોંટો છે, તે બહારથી નથી લાદી શકાતો. મહારાજ, રાજ્ય સત્તા એટલે જ અંકુશ. અંકુશ વિના રાજ્ય કે રાજા કોઈ સંભવે જ કેવી રીતે? રાજા ગૌરીનાથે પાયાનો પ્રશ્ન કર્યો. રાજા ગૌરીનાથ, રાજ્ય સત્તા અને અંકુશ પર્યાયવાચક શબ્દો છે. એ જૂનવાણી અને રૂઢિચુસ્ત ખ્યાલ છે. રાજા તેના પ્રદેશની પ્રથમ વ્યક્તિ છે, તે સાચું. રાજા માનના અધિકારી છે કારણ કે તે પ્રજાને રક્ષણ અને સલામતી બક્ષે છે. તેના ખર્ચનો બોજ પણ છેવટ તો પ્રજા જ ઉઠાવે છે. નિયંત્રણ પણ રાજવીનો સ્વાભાવિક ધર્મ નથી? ગૌરીનાથે પૂછ્યું. છે, નિયંત્રણ રાજવીના વિવિધ ધર્મમાંનો એક છે, પણ કોનું નિયંત્રણ? આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. રાજાનો ધર્મ દુષ્ટોનું નિયંત્રણ કરવાનો છે. દુષ્ટ વૃત્તિ પ્રજાજીવનને અસલામત ન બનાવી મૂકે તે જોવાનો રાજાનો ધર્મ છે. પણ નિયંત્રણ કરવાની વાત રાજકર્તાને એવી ફાવતી આવી ગઈ કે તેમણે અસામાજિક તત્વો ઉપરાંત સમગ્ર પ્રજાનું નિયંત્રણ કરવાની જવાબદારી કોઈએ કયા વિના આપમેળે પોતાને શિર ઉઠાવી લીધી. અન્ય પર નિયંત્રણ લાદવાની મનોવૃત્તિ લપસણી ભૂમિ જેવી છે. રાજાઓ તેમાં હોંશે હોંશે લપસી પડ્યા. ન્યાયી રાજા સમગ્ર પ્રજાનું નિયંત્રણ કરે તેમાં વાંધો શો? વાંધો એટલો જ કે તેથી પ્રજા વિકસે નહીં, તેનામાં પરાવલંબન ઘર કરી જાય, પ્રજા પંગુ બને, સ્વશ્રાયી મટી જાય. પરભર આપણે રાજા છીએ તે હકીકત ભૂલી જઈએ. કોઈ પણ રાજા કે રાજવંશ અનંતકાળ પર્યંત ટકતો નથી, એ તો નિરપવાદ સત્ય છે ને. યુદ્ધ કે તેવો કોઈક અસાધારણ સંજોગને લીધે રાજાને તેના સ્થાન પરથી હટાવવાનો પ્રસંગ આવે ત્યારે શું થાય? પ્રજા સ્વાયત્ત ન હોય તો નવા રાજાનો પ્રતિકાર કરવાને બદલે સિંહાસનને પ્રણામ કરી તેની આશ્રિત બની જાય. મહારાજ ભરતે સત્તાના વધુ પડતા કેન્દ્રીયકરણનું ભયસ્થાન દર્શાવ્યું. મહારાજ ભરત, આજ આપ ઉપરા ઉપર નવાઈ ભરી વાતો કરો છો. નવા રાજા એટલે વિજેતા, પ્રજા વિજેતાને આરાધે તે જીવનનો સહજ ક્રમ છે, આમાં અનર્થ શું થયો? લોકો એક રાજવીની પ્રજા મટી નવા વિજેતા રાજાની પ્રજા બને તેનોય મને વાંધો છે. પ્રજાનો વિપ્લવ જીવવો જોઈએ, પણ એટલો જ ફેરફાર થતો હોત તો હું તેને બહુ વાંધાજનક ન માનત. ભરત આ વાત કરતા અત્યંત ગંભીર બની ગયા. એ સિવાય બીજો વળી શો ફેરફાર થાય? મહારાજ, તમે જે પૃથક્કરણ કરો છો તેમાં અમને પણ રસ પડે છે, એથી નવી દ્રષ્ટિ લાદે છે. સાથોસાથ એટલું પણ સ્વીકારીએ છીએ કે રાજવીની જવાબદારીનો અમે આ દ્રષ્ટિકોણથી ભાગ્યે જ વિચાર કર્યો છે. લોકો વિજેતાનું આધિપત્ય સ્વીકારી લે તેમાં તેઓ પોતાની વફાદારી એક રાજાને બદલે બીજાને ચરણે અર્પણ કરે એટલેથી વાત અટકતી નથી. ભરતે ચીમકી આપતા હોય તેમ કહ્યું. બીજું શું થાય? રાજવીઓમાં અજીરાઈ દેખાય એ બીજું જ વિશેષ મહત્વનું છે. એ છે પ્રજાની સંસ્કૃતિ. પરાજિત પ્રજા વિજેતાને ચરણે પોતાના સંસ્કાર ધરી ખુશામત ખાતર નવા વિજેતા રાજાની સંસ્કૃતિ અપનાવી લે તેમાં મને પ્રજાની અસ્મિતાનો વિનાશ દેખાય છે. આ આફત પ્રત્યે બેદરકાર રહેવાય નહીં. ઋષિ મુનિઓએ સર્જેલી આ રાષ્ટ્રની સંસ્કૃતિ મને ઉત્તમ લાગે છે. હું કોઈ સંકુચિત મનોદશાનો પ્રેરાયો આ વિધાન નથી કરી રહ્યો. જગતના વિવિધ પ્રદેશોમાં હું ઉગાડી આંખે ફર્યો છું. મને બીજા પાસેથી શીખવામાં લવલેશ વાંધો નથી. સાચું અને સારું ગમે ત્યાંથી ગ્રહણ કરાય, પણ આ રાષ્ટ્રની સંસ્કૃતિનો નાશ થાય તેની કલ્પના સરખી હું સહી શકું તેમ નથી. મેં જોયું કે આપણી સંસ્કૃતિને મહર્ષિ વિશ્વામિત્ર અને તેમના સહયાત્રીઓએ જે દ્રષ્ટિ વિશાળતા સમર્પી છે તેને લીધે આપણે એક પ્રજા તરીકે અન્ય સંસ્કૃતિના શુભ તત્વો આત્મસાત કરતા સંકોચ અનુભવતા નથી. અન્ય સંસ્કૃતિઓમાં મેં આવું ખુલ્લું મન જોયું નથી. આપણી સંસ્કૃતિની ખૂબી એ છે કે અન્યની સારી વાત ગ્રહણ કરવા છતાં મૂળ સંસ્કૃતિનો ત્યાગ કરતા નથી. અન્યના સારા તત્વોને આપણામાં સમાવી લઈએ છીએ. જેનામાં આટલું ઔદાર્ય નથી એવી સંસ્કૃતિનો પ્રતિનિધિ આ રાષ્ટ્રનો વિજેતા બને તો તે શું કરશે? તે આ રાષ્ટ્રની ભવ્ય સંસ્કૃતિને ભૂંસી નાખવા મચશે. આવો ભય તમને નાનો સૂનો લાગે છે? ભરત તેમની વાક્છટા દ્વારા એકત્રિત રાજવીઓ પર ભૂરકી છાંટી રહ્યા. મહારાજ ભરત, કાશીરાજ સર્વસેને મહારાજ ભરતના કથનનું હાર્દ પકડ્યું હોય તેમ કહ્યું. સંયોગ વસાત આપણે હેમવતને આપણો દેશ માનીએ છીએ. આ મહાન રાષ્ટ્રના વતની હોવાનું આપણને ગૌરવ છે, પરંતુ વેદ મંત્રોના દ્રષ્ટા હોય તો સમગ્ર જગતને એક માનવાની ભાવના જોર શોરથી રજૂ કરેલી જ છે. આજે એક જગતની કલ્પના ભલે મૂર્તિમંત ન થઈ શકતી હોય પણ એ ભાવનાનું બીજ જીવંત હશે તો કોઈક કારે તે કોરાશે. આપણી સંસ્કૃતિને હું આ વિશ્વ ભાવનાનું બીજ ગણું છું. મહારાજ આપે મહત્ત્વનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે. વ્યક્તિગત રાજવીના હિતનો વિચાર કરવા કરતાં જે ઉદાર દ્રષ્ટિવંત સંસ્કૃતિના આપણે સૌ સંતાનો છીએ તેના સંરક્ષણનો વિચાર કરવો એ વિશેષ મહત્ત્વનું છે. સંસ્કૃતિનું સાતત્ય જળવાઈ રહે તેવી કોઈ યોજના આપની કલ્પનામાં છે? રાજા ગૌરીનાથે અહોભાવપૂર્વક કહ્યું. અંગત લાભાલાભના ખ્યાલથી પર ઉઠી તટસ્થ રીતે રાષ્ટ્રની સંસ્કૃતિના સંરક્ષણનો વિચાર કરવામાં ગૌરીનાથની કર્તવ્ય ભાવના વ્યક્ત થઈ. હા, રાજા ગૌરીનાથ, વિજય યાત્રામાં મને એ પણ શીખવાનું મળ્યું, સાણા માણસે બીજાના અનુભવમાંથી બોધપાઠ લેવા તત્પર રહેવું જોઈએ. મહારાજ, આપણા રાષ્ટ્ર પર કોઈ વિદેશીનું આક્રમણ થાય તેવી શક્યતા આપને દેખાય છે? રાજા નીપે પોતાના મનમાં ઊભી થયેલી શંકાને વાચા આપી. દૂરના ભયની કલ્પના તેઓ કરી શક્યા નહોતા. ના ના, આપણા દેશ પર આક્રમણ થાય તેવા તાત્કાલિક ભયની કોઈ જ સંભવિતતા નથી. માત્ર એટલું બસ નથી, હું આપને ખાતરી આપવા માંગુ છું કે કેટલીક સદીઓ પર્યંત આપણા રાષ્ટ્ર પર બાહ્ય આક્રમણ થવાની શક્યતા નથી. પરંતુ માથે કોઈ ભય ન તોરાતો હોય ત્યારે જ કેટલાક ક્રાંતિકારી પગલાં અમલમાં મૂકવાની આવશ્યકતા વિચારવાનું અનુકૂળ પડે છે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા નથી બેસાતું. ભરત ભાવિનું દર્શન કરતા હોય તેમ દ્રષ્ટાની અદાથી બોલ્યા. આપણા દેશમાં સદીઓ પર્યંત વિદેશી આક્રમણ નહીં થાય તેમ આપ શાના પરથી કહો છો? આપણે જે વિજય કર્યા અને વિજયને અંતે જે સંબંધો બાંધ્યા તેનું એ જ પરિણામ હોય તેવી મારી ગણતરી છે. આપણા વિજયોથી તાત્કાલિક આક્રમણનો ભય ટરે તે દેખીતું છે, પરંતુ તેથી સદીઓ પર્યંત આપણી સામે કોઈ લડવા નહીં આવે એમ કહેવામાં અતિશયોક્તિ દેખાવાનો સંભવ છે. તેથી થોડી વિશેષ સ્પષ્ટતા આવશ્યક માનું છું. મેં જે આગાહી કરી તેના પાયામાં છે પરાજિત રાજ્યો સાથેનો આપણો ઉદાર વ્યવહાર. જે દેશમાં આપણે ગયા ત્યાંના અબાલ વૃદ્ધ સૌને પ્રતીતિ કરાવી શક્યા કે હેમવત સમર્થ રાષ્ટ્ર હોવા છતાં આક્રમક નથી. આપણા અતુલ સામર્થ્ય બાબત કોઈ વિદેશી રાજવીના મનમાં શંકા રહેવા દીધી નથી. તેની સાથોસાથ આપણી શાંતિ ઝંખના જગત કલ્યાણની દ્રષ્ટિથી પ્રેરાયેલી છે. તે બાબતમાં વિશ્વમતને આપણી સાથે લઈ શક્યા છીએ. આપણા વિશેની આવી છાપ ભૂસવી હોય તો સૈકા જોઈએ. મૈત્રી અને વૈમનસ્ય બંનેને અસરતા સમય લાગે છે. મહારાજ ભરતે સામાજિક વેણોનો ખૂબ ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. ખરું છે મહારાજ, પ્રજાના અંતરમાં જે વાત પેસી ગઈ તે સહેલાઈથી નીકળતી નથી. પરાજિત પ્રદેશોએ હત્યાઓ અને અત્યાચારની ભયાનક ભૂતાવરો કલ્પી રાખી હશે. તેમને અનાજ આપીને આપે ખરે જ તેમના હૃદય જીતી લીધા. કાશીરાજ સર્વસેને મહારાજ ભરતના દુરંદેશીપણાને ભાવાંજલિ અર્પી. વિદેશોમાં અમે શેરીમાં ચાલતા સામાન્ય માનવનો આદર પામી શક્યા તેનું મુખ્ય કારણ જાણો છો? મહારાજ ભરતે કોઈના ઉત્તરની અપેક્ષા રાખ્યા વિના કથન આગળ ચલાવ્યું. રાજ્ય સત્તાએ એ લોકોને પંગુ બનાવી લીધા છે. ખેડૂત જે ધાન નિપજાવે છે તે સીધું રાજાના કોઠારમાં જાય છે, પછી રાજા કૃપા કરતા હોય તેમ ખેડૂતને થોડું અનાજ આપે છે, દુષ્કાળ હોય ત્યારે ખેડૂતોને એ ભાગ પણ મળતો નથી, ખેડૂતો થોડું અનાજ ચોરી લે, પોતે પેદા કરેલું અનાજ પોતાને ચોરવું પડે તે કેવી મોટી કમનસીબી, પણ ચોરીના હાંડલા કદી સિંકે ચડ્યા જાણ્યા છે? આવી દશામાં જીવતા ખેડૂતે આક્રમક રાજાને ઉદાર દિલે અનાજ આપતો જોયો, મફત આપતો જોયો, એટલે તે પરદેશી પર વારી ગયો. આવી અંતરની કંગાલ પ્રજા પર રાજ કરનાર રાજા વિશે શું કહેવું? સામાન્ય રીતે આવા લોકો પોતાનો રાજા હારે તે પછી વિજેતાની ખુશામત કરવા આવે છે. આપણા તો એ લોકો યુદ્ધ થયા પહેલાં મિત્ર બની ચૂક્યા હતા. આવો કુસંસ્કાર આપણી પ્રજામાં ઊભો ન થાય તે માટે આપને શું કરવું યોગ્ય લાગે છે? રાજા નીપે પૂછ્યું. આપણા રાષ્ટ્રમાં એવા કુસંસ્કાર પડે તો વૈદિક સંસ્કૃતિનો વિનાશ થાય. કેટલા સમયમાં વૈદિક સંસ્કૃતિ નષ્ટ થાય તે બાબત મતભેદ હોઈ શકે, વિનાશ થાય તે નિર્વિવાદ વાત છે. એમ થતું અટકાવવું હોય તો આપણે ગામડાને સ્વાયત્ત બનાવવા જોઈએ, ભરતે ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો. મહારાજ ભરત, સર્વસત્તાધીશ સમા રાજવીઓને તેમની સત્તા મર્યાદિત કરવાની વાત કરતા હતા. અન્ય પ્રદેશમાં આવી વાત કદાચ થઈ જ ન શકે. આવી વાત કરનારને રાજદ્રોહનો અપરાધી ગણી આકરામાં આકરી સજા ફટકારવામાં આવે. જેના હાથમાં એક હથ્થું શાસન આવે છે તેને પોતાની સત્તા પર થોડો પણ કાપ મુકાય તે રૂચતું નથી. અમર્યાદ સત્તાધારીઓ પ્રજા પોતાને માટે જીવતી હોય એમ માને છે. મહારાજ ભરત, આ વાત હેમવતના રાજવીઓ સમક્ષ એટલા માટે રજૂ કરી શક્યા કે હેમવતમાં રાજવીઓને ઋષિ મુનિઓની આમન્યા જાળવવી પડતી. આ પ્રકારની પરંપરા સદીઓથી ચાલુ હતી. નૃપતિઓની એક હતું સત્તા પર બ્રાહ્મણ વર્ગનો વર્ણલખ્યો અંકુશ હતો. ચક્રવર્તી અને ચમારબંધી નહીં, વિચારક બ્રાહ્મણ વર્ગ સમક્ષ વિનમ્ર બનવું પડતું. કોઈ પણ નૃપતિ ઋષિ મુનિની સલાહ અવગણના કરે તો તેનું પતન થતું. મહારાજ ભરતે જન સમુદાયને રાજ્ય સત્તાની ભીષમાંથી થોડો મોકળો કરવાની વાત કરી. તેના મૂળમાં રાષ્ટ્રનો આ પાયાનો સંસ્કાર હતો. ગામડાને સ્વાયત્ત બનાવવા એટલે શું કરવાનું? એક રાજવીએ પૂછ્યું. ગામડાની અર્થવ્યવસ્થા એવી ગોઠવવી કે રાજા હોય કે ન હોય છતાં ગામડાનો જીવન વ્યવહાર રાબેતા મુજબ ચાલ્યા કરે. રાજા બદલાય કે રાજવંશ બદલાય તો પણ ગામડાના જીવન વ્યવહારમાં પલટો ન આવે તો ગામડા સ્વાયત્ત થયા કહેવાય. ભરત અપાર ધીરજપૂર્વક પોતાનો મુદ્દો સમજાવવા મથી રહ્યા. આવી પરિસ્થિતિ સર્જવા આપણે રાજા તરીકે શું કરવાનું? ગામડા સ્વાયત્ત થાય એટલે કેટલું ખર્ચ ગામડાએ પોતાના તરફથી કરવું પડશે. ભરતે આર્થિક મુદ્દો પહેલો લીધો. એ રકમ આવવાની ક્યાંથી? આપણે જ મદદ કરવી પડશે ને. રાજવી મિત્રો, રાષ્ટ્રની અણમોલ સંસ્કૃતિની સેવા અર્થે તમે આર્થિક બોજ ઉઠાવવા તૈયાર છો તે જાણી હું આનંદ અનુભવું છું, પરંતુ એ બોજ આપવાને રૂપે નહીં ત્યાગવાને રૂપે હોવો જોઈશે. ગામડાને રાજા તરફથી વાર્ષિક સહાય મળે તેવું ધોરણ અપનાવીશું તો આપણો મૂળ હેતુ પાર નહીં પડે. ગામડા રાજાની સામે જ જોતા રહે એ પરિસ્થિતિનો આપણે અંત લાવવા માંગીએ છીએ. રાજાની સહાય પામવાની મજલાર રહેશે તે ગામડું ખરા અર્થમાં સ્વાયત્ત નહીં બને. મારી વાત ગામડાના આર્થિક વ્યવહારને ખરું કહું તો આંતરિક વ્યવહારને રાજ્યતંત્રથી તદ્દન અલગ પાડી દેવાની છે. એમ કરીએ તો જ ગામડાનો અભિચક્ર વિકસશે. આવું કંઈક થાય તો રાજા કે રાજતંત્ર બદલાય, છતાં ગામડાનો જીવન વ્યવહાર અસખલિત રીતે જેમનો તેમ ચાલ્યા કરે, સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન સતત વહેતા રહેતા જીવનમાં સરળ બને છે. મહારાજ, આપે ત્યાગવાનું કહ્યું તે શું? ખેડૂતો પાસેથી આપણે જે વિગોટી લઈએ છીએ તે અર્ધી કરી નાખવી, આપણા એ ત્યાગના પાયા પર સંસ્કૃતિના હર્મ્યને સુરક્ષિત રાખી શકાશે. ઠીક છે, એ રીતે થતી બચત જમા ક્યાં રાખવી? બચત અને તે જમા કરવી એ બધું ભૂલી જાઓ, બચત કશી થવાની નથી, માત્ર કૃષિકાને લાભ થવાનો છે. પરંતુ ખેડૂત તો જગતનો તાજ છે, તેને થતો લાભ ખેડૂત પોતાના ખિસ્સામાં નહીં મૂકે. આપણે માર્ગદર્શન આપીશું તો આ લાભના બદલામાં ખેડૂતો પોતાના ગામમાં વસતા ખેડૂતેતર લોકોને નિભાવવાની જવાબદારી અવશ્ય લેશે. ગામને ઉપયોગી તેવા કારીગર, ગામને સેવા આપતો ઉભડ વર્ગ, ગામમાં શિક્ષણ અને સંસ્કારની જ્યોત જલતી રાખનાર બ્રાહ્મણ વર્ગ, મારી કલ્પના મુજબ ખેડૂત પર નિર્ભર રહેશે. તે સૌને પ્રત્યેક ખેડૂત પોતાના ઉત્પન્નમાંથી ગજા સંપન્ન ભાગ આપશે. ખેડૂત આવો ભાગ આપે છે કે નહીં તેની ચોકસી કોણ કરશે? રાજવી મિત્રો, સ્વાયત્ત ગામડા એટલે ધર્મનું રાજ્ય. ધર્મની ભાવના અંતરમાંથી સ્ફુરે. ધર્મ રાજ્ય સત્તાના કોરડા પર આધાર રાખતો થાય તે ઘડીથી તેનું સત્વ હણાઈ જાય છે. આવા ધર્મનો સંસ્કાર પ્રજામાં બંધાય ત્યારે એ સંસ્કારિતા જ ચોકસી કરનારું આંતરિક બળ બને. સંસ્કારની જ્યોત ઝાંખી પડે ત્યારે બ્રાહ્મણ દીવાની વાટ સંકોરતા રહેવાનું કામ કરે. ભરતે ધર્મનો આદર્શ સમજાવવાનો પ્રયાસ કર્યો. મહારાજ, આદર્શ તરીકે આપની વાત નિરપવાદ છે, પણ કોઈ ખેડૂત નરી દગડાઈ કરી પોતાનો ભાગ ખેડૂતર લોકો માટે ન આપે તો? રાજવીના મનમાંથી સમજાવવા છતાં દંડ દેવાની વાત નીકળતી નહોતી. રાજવી મિત્રો, મારા સ્પષ્ટ વ્યક્તવ્યથી નારાજ ન થતા, આપણે વર્ષોથી ખોટી રાજનીતિથી ટેવાઈ ગયા છીએ. આપણી રાજનીતિના પાયામાં અવિશ્વાસ છે. મેં કહ્યું તેમ ગામડામાં જે પ્રસ્થાપિત કરવું છે તે હશે ધર્મરાજ્ય. તેમાં સૌથી પહેલી વાત માનવ માત્રમાં પડેલા ઈશ્વરના અંશને પીછાની, તેના પર શ્રદ્ધા રાખવાની છે. માનવી સાચું જ કરશે તેમ સ્વીકારીને આગળ ચલાવવાની મારી વાત છે. ધર્મના રાજ્યમાં દંડની વાત ગૌણ હોય. માણસ માત્રમાં સદવૃત્તિ પડેલી છે, એ સદવૃત્તિ જાગૃત કરવા આપણે સૌએ મથવું જોઈશે. ગામડાનો નૈતિક જનમત ખેડૂતોને સ્વાર્થને માર્ગે જતો રોકે તેવું વાતાવરણ જમાવવાની સૌની પહેલી ફરજ છે. મહારાજ, આને લગતો કોઈ કાર્યક્રમ આપે વિચારી રાખ્યો છે? રાજા ગૌરીનાથને આ વાતમાં બહુ રસ પડ્યો. હા, આ યજ્ઞ પૂરો થયા પછી આપણે બધાએ પોતપોતાના રાજ્યના ગ્રામોમાં ફરી લોકોને ધર્મની આ વાત સમજાવવી, ઘરે ઉતારવી પડશે. આપણી સમજાવટનો સુંદર પડઘો પડશે તેવી મને આશા છે. આપણે ત્યાગ કરીને અન્યને ત્યાગ કરવાનું કહીએ તેનો પડઘો સારો જ પડે. ભગવાન મારીજીએ ગામડાને સ્વાયત્ત બનાવવાની વાતને પોતાની આશીષ આપ્યા છે. આ રાષ્ટ્રની સંસ્કૃતિ સ્વાયત્ત ગ્રામોમાં સલામત રહેશે. પ્રત્યેક ગામડે બ્રાહ્મણ બેસશે, તે ગામ લોકોનો ગુરુ હશે, વૈદ્ય હશે, સલાહકાર હશે, લોકોને ધર્મના માર્ગે સ્થિર રાખનાર આધ્યાત્મિક નેતા હશે. ધર્મનો હાસ તે બ્રાહ્મણ મૂંગે મૂંગો જોઈ નહીં રહે. મહારાજ ભરત સ્વાયત્ત ગામડાની કલ્પનામાં એટલા મસ્ત હતા કે તેમનો ઉત્સાહ ક્યાંય સમાતો નહોતો. રાજવીઓ વચ્ચેની આ ચર્ચા બે પ્રહર પર્યંત ચાલ્યા કરી. ધીમે ધીમે કરતા બધા રાજવીઓને ગામડામાં ધર્મરાજ્યની સ્થાપના કરવામાં રસ ઊભો થયો. પોતે ધર્મની સ્થાપના અર્થે ઘસારો ખમે તેનો રાજવીઓને અફસોસ નહીં, આનંદ થાય તેવું હવામાન સર્જવામાં ભરત સફળ થયા. મહારાજ ભરત, આપણે ધર્મ સ્થાપનાની દિશામાં મહત્વનું પગલું માંડી રહ્યા છીએ, રાજા ગૌરીનાથે હર્ષ ભેર કર્યો. ખરી વાત છે, સર્વ નૃપ્તિઓએ ગૌરીનાથના હર્ષનો પડઘો પાડ્યો. ગામડાઓ સ્વાયત્ત થયા, મને શ્રદ્ધા છે કે થશે જ, તો આપણી સંસ્કૃતિ કાળ વિજેતા બની જશે. મહારાજ ભરતે લાંબી ચર્ચાને અંતે ઊભા થતાં પોતાનો સંતોષ વ્યક્ત કર્યો.